నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కురుకొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय चाले छे। एमा जीव अजीव अधिकार मा गाथा 49 आपणे करी रह्या छीए अने गाथा 49 नी अंदर एमा अव्यक्तना बोल चाले छे। एमा छेल्लो बोल छठ्ठो बोल अव्यक्तना बोल मा छेल्लो बोल छठ्ठो बोल આપણે કર્યો છે, શરૂઆત કરી છે, તો છઠ્ઠા બોલને આપણે લઈએ. છઠ્ઠા બોલમાં શું કહે છે કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ પોતે ભગવાન આત્મા પોતે પોતાથી જ અનુભવાઈ રહ્યો છે, એ બીજા દ્વારા કંઈ અનુભવાય છે એવો નથી. આ આત્માનો અનુભવ બીજો કોઈ કરે એમ હોય નહીં કે આ આત્મા બીજા કોઈને અનુભવે એમ પણ હોય નહીં. આ આત્મા બીજા કોઈ આત્મા સાથે ઓતપ્રોત થઈ જાય એમ હોય નહીં. વર્તમાનમાં અભ્યાસ વિના ઘણા જુદી જુદી પ્રકારની માન્યતા કરવાવાળાઓ એમ માને છે કે ભગવાન સાથે એક રૂપ થઈ ગયા, એટલે તીર્થંકર ભગવાન કે સિદ્ધ ભગવાન સાથે એક રૂપ થઈ ગયા. એવું એક રૂપ થવાતું નથી. બીજા સાથે પર સાથે એક રૂપ થવાય નહીં, એટલે બીજાને અનુભવી શકાય નહીં. પોતે પોતાના સ્વરૂપને અનુભવે પણ બીજાને અનુભવે એ શક્ય જ નથી. અહીંયા કહે છે કે પોતે પોતાથી જ અનુભવાઈ રહ્યો છે, એટલે બીજા દ્વારા એ અનુભવાતો નથી અને એને પોતાનો અનુભવ કરવામાં બીજાની કોઈની સહાય નથી, બીજાની કોઈની મદદની જરૂર નથી. એ પ્રત્યક્ષપણે અનુભવમાં આવે એવો છે અને એ અનુભવમાં આવે છે ત્યારે કઈ રીતે અનુભવાય છે એની વાત અહીંયા લીધી છે કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર, બાહ્ય અને અભ્યંતર બંને, બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે અને એવો અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે માટે આત્મા અવ્યક્ત છે. અનુભવાઈ રહ્યો છે એમાં બાહ્ય અને અભ્યંતર બે શબ્દ લીધા છે. બાહ્ય એટલે પર્યાય, અહીંયા એવો અર્થ છે, અને અભ્યંતર એટલે દ્રવ્ય, એટલે એ પોતે પોતાના દ્રવ્યને, ધ્રુવને અનુભવી રહ્યો છે, એનું જ્ઞાન કરી રહ્યો છે. એ અભ્યંતર અનુભવ છે. અને બાહ્ય એટલે એ વખતે એ પોતે પર્યાયને પણ જાણે છે એમ એ અભ્યંતર અનુભવ છે. એટલે એવા બાહ્ય અને અભ્યંતર અનુભવ દ્વારા એ પોતે પોતાને જ અનુભવનારો ભગવાન આત્મા છે. જે પર્યાય સ્વને અનુભવે છે, જાણે છે, એ જ પર્યાય પર્યાયને પણ જાણનારી છે. વર્તમાન પર્યાય જેમાં એ ધ્રુવ અનુભવમાં આવે છે, ધ્રુવ એ વર્તમાન પર્યાયમાં આખો આવી જતો નથી, પણ એ ધ્રુવ સંબંધીનું એને જ્ઞાન ભાન થાય છે એટલે એને અનુભવાય છે. એ જ પર્યાયમાં એ પોતે એ પર્યાયને પણ જાણવા વાળો થયો છે. એટલે એમ બાહ્ય એ પર્યાય છે અને અભ્યંતર એ પોતાનું જીવનું સ્વરૂપ છે. એને જ્યારે એ અનુભવે છે ત્યારે અહીંયા વાત એ લીધી છે કે બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીન પણે પ્રદ્યોતમાન છે. વ્યક્તપણું શેનું છે? પર્યાયનું. પર્યાય છે તે વ્યક્ત છે અને એ એક સમયની વર્તમાન જે છે પર્યાય, આપણે પહેલા પણ વાત લીધી છે અગાઉ એ પ્રમાણે કે વર્તમાન પર્યાય છે તે વ્યક્ત છે, એ સિવાયની એની પહેલાની બધી ભૂતકાળની પર્યાય છે તે અવ્યક્ત છે, એ બધી દ્રવ્યમાં વિલીન થઈ ગઈ છે, એમાં અંતરલીન છે, અને ભવિષ્યકાળની જે અનંતાનંત પર્યાયો જે થવાની બાકી છે એ પણ એમાં એટલે કે દ્રવ્યમાં અંતરલીન છે. માત્ર વર્તમાનની એક જ પર્યાય છે એ જ વ્યક્ત છે, અને એ વ્યક્ત પર્યાયમાં એ ભગવાન આત્મા પોતે પોતાને પણ જાણે છે અને એ પર્યાયને પણ જાણે છે. એટલે કહેવાનો આશય એ છે કે આટલું બધું એ પર્યાય સાથે સંબંધમાં હોવાપણું છે, છતાં પણ એ આત્મા એ પર્યાયથી જુદો છે, એ અવ્યક્ત છે. જે જ્ઞાનની પર્યાય સર્વ લોકાલોકને જાણે છે અને સ્વને પણ જાણે છે, એટલે એ સ્વ એ પર્યાયમાં અનુભવાય છે, એટલો ઘનિષ્ઠ સંબંધ એ પર્યાય સાથેનો છે. તે છતાં પણ એ પર્યાયને એ ભગવાન આત્મા સ્પર્શતો નથી, એ વાત પાંચમા બોલમાં આવી. પાંચમા બોલમાં એમ આવ્યું કે એ ભગવાન આત્મા એ પર્યાયને સ્પર્શતો પણ નથી, અને અહીંયા છઠ્ઠા બોલમાં એમ કહે છે કે એ પર્યાય જે છે એ પર્યાય પ્રત્યે પોતે ઉદાસીનપણે વર્તે છે. હવે આમાં ઉદાસીનપણું શું છે એ જરા સમજવાનું છે. પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય અને અભ્યંતર એટલે દ્રવ્ય, એમ દ્રવ્ય અને પર્યાય બંનેને પ્રત્યક્ષપણે અનુભવે છે. અનુભવે છે એટલે એ વેદે છે. સ્વને અનુભવે છે એટલે સ્વનું વેદન છે, અને સ્વનું વેદન એટલે ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે, એટલે એ વેદન કેવી રીતે આવે તો કે સુખરૂપે અનુભવમાં આવે, આનંદ અને સુખ રૂપે અનુભવાય, અને એ આનંદ અને સુખ છે તે અતિન્દ્રિયપણે અનુભવાય. એવા અનુભવમાં કોઈ ઇન્દ્રિયની જરૂર પડતી નથી. એ અનુભવ કરવા માટે કોઈ બીજા પદાર્થની જરૂર પડતી નથી, બીજા કોઈની મદદની જરૂર પડતી નથી. શરીર છે તો અનુભવાય એમ પણ નથી, શરીરથી એ અનુભવાતું જ નથી, ઇન્દ્રિયો દ્વારા આત્માનો અનુભવ થતો જ નથી, એટલે શરીર છે તો અનુભવાય એમ પણ નથી. પોતે પોતાને જ્યારે અનુભવે છે ત્યારે એ અતિન્દ્રિયપણે અનુભવે છે, અને એમાં જે અનુભવ થાય છે તે સુખનો આનંદનો અનુભવ થાય છે, અને એ સુખ ને આનંદ અતિન્દ્રિયપણે જે અનુભવાય છે તે અલૌકિક છે, એટલે લોકમાં એવો કોઈ આનંદ સુખ પ્રાપ્ત કરી શકાય એમ છે જ નહીં, એ અલૌકિક આનંદ છે. સમ્યક દર્શનની પર્યાય જ્યારે થાય છે, જ્યારે જીવ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, એનો સ્પર્શ કરે છે, એ વખતે એને આનંદનો અનુભવ થાય છે, તે અલૌકિક આનંદ છે. એ ક્ષણિક છે, થોડા સમય પૂરતો જ હોય છે, પણ એવો અલૌકિક આનંદ એને ક્યારેય પૂર્વે થયો નથી, એવો એ અદ્ભુત આનંદ હોય છે. સમ્યક દર્શન થાય અને એવો અલૌકિક આનંદ જો અનુભવમાં ના આવ્યો હોય તો એ સમ્યક દર્શન હોય નહીં. એટલે એવા આનંદને એ અનુભવે છે, અને એમાં એક બીજો શબ્દ વિશેષણ તરીકે મૂક્યો છે, પ્રત્યક્ષ અનુભવે છે, પ્રત્યક્ષપણે અનુભવે છે. આ પ્રત્યક્ષપણું કઈ રીતે છે? પ્રત્યક્ષપણા સંબંધીમાં પંડિતો પણ ઘણીવાર ઘણી ભૂલો કરે છે. મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પણ એ વાત લેવામાં આવી છે. પંડિત ટોડરમલજીએ એ પ્રત્યક્ષપણા અને પરોક્ષપણાની વાત બહુ સ્પષ્ટ કરી છે, છતાંય પંડિતો એમાં અર્થ કરવામાં ભૂલ કરે છે. પ્રત્યક્ષપણું છે, પ્રત્યક્ષપણું વર્તમાનમાં છે, આ પંચમ કાળમાં છે, અને બધા કાળમાં હોય જ. જો આત્માને અનુભવે એવો જો કાળ હોય તો એ આત્માનો અનુભવ પ્રત્યક્ષ જ હોય, પરોક્ષ અનુભવ હોય જ નહીં. પરોક્ષપણાની વાત છે જ નહીં, પ્રત્યક્ષ જ અનુભવ હોય. થોડું વિશ્લેષણ કરીએ અને આપણે સમજીએ તો ખ્યાલ આવશે કે સમ્યક દર્શન થાય છે ત્યારે પહેલું શું થાય છે. પહેલું દર્શન શબ્દ છે, એ દર્શનનો અર્થ થાય છે કે સામાન્ય અવલોકન, આત્માનો પ્રતિભાસ, કે આ આત્મા, આ આત્મા એવો આત્માનો જે પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે, એને દર્શન કહેવામાં આવે છે. અને આ અનુભવ થાય છે એ આનંદ રૂપે, સુખ રૂપે, એવું વેદન થાય છે એ રીતે અનુભવાય છે. અને એ વેદન છે તે પ્રત્યક્ષ છે, એ વેદન છે, સુખનું વેદન છે તે પ્રત્યક્ષ છે. પછીથી જે છે બીજો પાર્ટ આપણે લઈએ તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન, એ પરોક્ષ કહેવામાં આવ્યું છે. અને પરોક્ષ કહેવાનું કારણ એટલું છે કે કેવળ જ્ઞાનમાં આત્માના બધા પ્રદેશોથી પ્રત્યક્ષ સીધું જ્ઞાન થાય છે, જ્યારે સમ્યક દર્શનમાં એ આત્માના પ્રદેશોથી સીધું જ્ઞાન નથી થતું. એ શ્રુત જ્ઞાન છે કે મતિશ્રુત છે, એટલે એને પરોક્ષ કહેવામાં આવ્યું છે. એટલે માત્ર જ્ઞાનની વાત જુદી પાડીએ તો એમાં પરોક્ષપણું છે, પણ અનુભવની વાત લઈએ તો એમાં તો પ્રત્યક્ષપણું છે. એટલે અનુભવ તો પ્રત્યક્ષ જ છે, વેદનમાં આવે જ છે. અને એ વેદનમાં આવે છે, એ સુખરૂપે વેદનમાં આવે છે, એ પ્રત્યક્ષપણાની વાત ચાલે છે. એટલે વેદનની અપેક્ષાએ એ પ્રત્યક્ષપણું કહેવામાં આવ્યું છે. અનુભવે છે એટલે પછી એ અનુભવમાં એને જાણે છે, અથવા જાણપણા રૂપે એને અનુભવે છે. હવે એવું જ્યારે એને અનુભવમાં આવે છે તે વખતે, એટલે આત્માને અનુભવે છે ત્યારે, એને સાથે એ પર્યાયમાં જે વેદન થયું છે, એ વેદન અનુભવનારી જે પર્યાય છે, એનું પણ એને જાણપણું તો વર્તે છે. એટલે એ બાહ્ય એવી પર્યાય, જે આનંદનો અનુભવ કરનારી પર્યાય, એને અને અભ્યંતર એટલે આત્મા જે ધ્રુવ ત્રિકાળી, એને બંનેને એ પ્રત્યક્ષપણે અહીંયા કહ્યું છે તે પ્રમાણે એ અનુભવે છે. અને એનો અર્થ જાણે છે, અથવા તો એ જાણપણે અનુભવે છે. તેમ છતાં પણ આત્મા એ પર્યાયથી જુદો છે અને એ પર્યાયનું લક્ષ્ય કરતો નથી. તેમ છતાં પણ એ પર્યાય તરફ એ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, એટલે એ પર્યાયનું લક્ષ્ય કરતો નથી. જો પર્યાયનું લક્ષ્ય કરે, એ આનંદનો અનુભવ થાય છે એનું જો લક્ષ્ય કરવા જશે તો એ બહાર આવી જશે. પોતે સ્વરૂપમાં એક રૂપે ટકીને રહ્યો છે, પોતાના સ્વરૂપ સાથે એક રૂપ થઈ અને જે રહ્યો છે ત્યાં ટકીને રહ્યો છે, તો એ વખતે એ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય પારંપારિણામિક ભાવ એનું લક્ષ્ય કરીને રહ્યો છે, નહીં કે પેલી નિર્મળ શુદ્ધ પર્યાય જે અલૌકિક આનંદ રૂપે અનુભવાય છે એનું લક્ષ્ય કરીને રહ્યો. એટલે એવી પર્યાયનું લક્ષ્ય કરીને એ રહ્યો નથી, પણ ધ્રુવનું લક્ષ્ય કરીને રહ્યો છે. એટલે એ પર્યાય પ્રત્યે એ ઉદાસીનપણે વર્તે છે. હવે ફરીથી વાંચીએ, બરાબર સમજાશે. પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય અને અભ્યંતર એટલે દ્રવ્ય સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ એટલે પર્યાય પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, એટલે કે એનું લક્ષ્ય કરતો નથી. માટે એ ભગવાન આત્મા અવ્યક્ત છે. ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે, એ પણ આપણે લઈએ છીએ સાથે ને સાથે પ્રવચન રત્નાકરમાંથી. એમાં ગુરુદેવે ખાસ કહ્યું છે કે એ વેદનની પર્યાય, કે જે વેદનની પર્યાય છે, એ અનુભવનારી પર્યાય છે, એ દ્રવ્ય ભણી નજર કરે છે, એટલે દ્રવ્ય તરફ જ વળે છે. પણ એ પર્યાયમાં અટકતી નથી. અને જેને સમ્યક દર્શન કરવું છે, અથવા તો જેને સમ્યક દર્શન થયું છે, અનુભવ થયો છે, એ પણ જ્યારે ફરી પાછો પોતાના સ્વરૂપમાં જાય છે, તો એ વખતના પુરુષાર્થમાં એ શુદ્ધ નિર્મળ પર્યાય સમ્યક દર્શનની જે પૂર્વે થઈ હતી એને યાદ કરીને એના વિકલ્પે જઈને એ પરિણમતો નથી, એનું લક્ષ્ય કરીને પરિણમતો નથી. પર્યાયનું લક્ષ્ય કરવાથી આત્માનો અનુભવ થતો નથી. ભલે એ શુદ્ધ નિર્મળ પર્યાય હોય તો પણ એનું લક્ષ્ય કરવાથી અનુભવ થતો નથી. અરે એ કેવળ જ્ઞાનની પર્યાય હોય તો પણ એનું લક્ષ્ય કરવાથી એવી નિર્મળ પર્યાય થતી નથી. દ્રવ્યનું લક્ષ્ય કરવાથી દ્રવ્ય તરફ એ પર્યાય ઢળી જાય છે, એમાં એ ભળી જાય છે, એના તરફ એ વળે છે. એમ કરતા એ નવી પર્યાય જે થાય છે તે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. એ કેવળ જ્ઞાનની પર્યાય હોય તો પણ એમ જ છે અને સમ્યક દર્શનની શુદ્ધ પર્યાય થાય છે તો પણ એ એમ જ છે. એટલે એ દ્રવ્ય તરફ લક્ષ્ય કરતા પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એના તરફ વાળતા, એની તરફ ઢળતા જે પર્યાય થાય છે તે શુદ્ધ નિર્મળ પર્યાય છે. એટલે અહીંયા ભેદ જ્ઞાન પર્યાયથી કરાવવામાં આવ્યું છે. પોતે પોતાથી જ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે, એટલે કે એ રાગ દ્વારા કે કોઈ નિમિત્ત દ્વારા કોઈ અનુભવાતો નથી, એ વાત પણ સ્પષ્ટ છે અને સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. અહીંયા એક વિશેષણ એ પણ મૂક્યું છે કે સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે, એટલે કે જ્ઞાનમાં એ પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે. એ માત્ર કહેવા માત્ર અનુભવાઈ રહ્યો છે એમ નથી, અથવા તો અનુમાન દ્વારા અનુભવાઈ રહ્યો છે એમ નથી, અથવા તો પરોક્ષપણે અનુભવાઈ રહ્યો છે એમ પણ નથી, અથવા તો બીજાની મદદથી અનુભવાઈ રહ્યો છે એમ પણ નથી. કોઈ સાપેક્ષતા નથી, કોઈની સાથે એને સંબંધ નથી. માત્ર એ પોતે પોતાથી અતિન્દ્રિયપણે સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે, એટલે પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે. એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું અને દ્રવ્યનું પ્રત્યક્ષપણું છે. એટલે એ જ્ઞાનની પર્યાય જે જાણે છે તે પર્યાયને પોતાને, એ વર્તમાન પર્યાયને પણ જાણે છે અને દ્રવ્યને પણ જાણે છે. પણ છતાંય એવું દ્રવ્યનું જાણવું થયું છે એટલે એટલી બધી ઘનિષ્ઠતા એ પર્યાય સાથે છે કે જે પર્યાયમાં આખું દ્રવ્યને જણાઈ જાય છે તે છતાં પણ એ દ્રવ્ય એ પર્યાયથી જુદું છે, ભિન્ન છે, એને સ્પર્શતું નથી. એ પાંચમા બોલમાં કહ્યું અને અહીંયા છઠ્ઠા બોલમાં કહે છે કે એને એવી પર્યાયનું લક્ષ્ય પણ નથી, એને એ પર્યાય તરફ કોઈ રૂચિ પણ નથી, એ પર્યાય તરફ એ ઢળતો પણ નથી, એ પર્યાય છે તે દ્રવ્ય તરફ ઢળી છે એવી વાત કરી દીધી છે. પોતે પોતાથી જ પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે, છતાં વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. એટલે એ વ્યક્ત પર્યાય જે છે એમાં એ અટકતો નથી કે એમાં એ ટકતો નથી, એ ટકીને રહ્યો છે. તો એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ ધ્રુવ તરફ ઢળ્યા છે એટલે એનું લક્ષ્ય કરીને એ રહ્યો છે, એનું એ લક્ષ્ય કરીને રહ્યો છે. ઉપયોગ જ્ઞાન અને દર્શનનું લક્ષણ છે. અને ઉપયોગ કહેતા આપણે સાદી ભાષામાં સમજીએ તો લક્ષ્ય, જ્યાં એનું લક્ષ્ય જાય છે એનું એ જ્ઞાન કરે છે. એટલે જ્ઞાન કરવાની પ્રક્રિયાની અંદર, એટલે જાણવાની પ્રક્રિયાની અંદર, અને દર્શન એટલે દેખવાની પ્રક્રિયાની અંદર એ ઉપયોગ એ એનું લક્ષણ છે. અને એવા ઉપયોગ દ્વારા એ જાણવું દેખવું કરે છે, આ વાત આપણે જાણીએ છીએ. તો એવા ઉપયોગ વિશે જરાક વિચાર કરીએ તો ઉપયોગ પણ એ બે પ્રકારનો છે. એક તો લક્ષ્ય કરાવનારો ઉપયોગ છે અને બીજો સ્થિરતા કરાવનારો ઉપયોગ છે. લક્ષ્ય કરાવનારો ઉપયોગ છે એને એના સ્વરૂપ તરફ લઈ જાય છે અને સ્વરૂપમાં એના દ્વારા એ ઢળે છે. અને પછી ત્યાં જ એ સ્થિરતા કરે છે તો એ ઉપયોગ સ્થિરતા કરાવનારો ઉપયોગ થાય છે. એટલે એમ કરતા એને લીનતા થાય છે, પોતાના સ્વરૂપમાં લીનતા થાય છે. ત્યાં જેટલો સમય એ લીનતા કરીને રહે છે ત્યારે એ સમયમાં એ ભગવાન આત્મા તરફ જ ઢળીને રહ્યો છે. પણ એને અનુભવાય છે શું? આનંદ અનુભવાય છે, સુખ અનુભવાય છે, શાંતિ અનુભવાય છે, એનું એને વેદન છે. પાછો બારમાં આવે છે, ફરી પાછો એ બારમાં આવે છે, સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે એની દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે, ભગવાન આત્મા તરફ જ રહે છે. ક્યારે ફરી પાછો એવો અનુભવ કરું એમ જ દ્રષ્ટિ રહે છે. બારમાં આવે છે તેને અનેક પ્રકારે શુભભાવ છે, પણ એ શુભભાવ તરફનો કોઈ એવો આશ્રય કરાય એવો આદર એને વર્તતો નથી. આશ્રય કરવા લાયક એને આદર વર્તતો નથી. આશ્રય તો પોતે ત્રિકાળીનો જ કરે છે અને એનો આશ્રય કરતા, એના તરફ ઢળતા એ ફરી પાછો નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતાના સ્વરૂપને અનુભવે છે. છઠ્ઠે સાતમે ગુણ સ્થાને કે મુનિ છે એ આ રીતે વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, ત્યાં રહે છે, ટકે છે અને પાછા બહાર આવે છે. અને એ એમનો પુરુષાર્થ છે કે ત્યાં એમને લીનતા કરવી છે, ટકીને રહેવું છે, બહાર આવવું નથી, એ એમનો પુરુષાર્થ છે. મુનિ શું કરે છે, હમણાં જ આ વાત નીકળી અહીંયા કોઈની સાથે સ્વાધ્યાય ચાલતો હતો, હમણાં ભરૂચ જવાનું થયું ત્યારે તો એમાં વાત આવી, ત્યારે કહ્યું કે મુનિ શું કરે છે એ વાત આપણે અષ્ટ પાવડની અંદર ચારિત્ર પાવડના અધિકારમાં કરી છે, એમાં 38મી 39મી ગાથાની અંદર પછી મુનિની આગળ વાત દર્શાવી છે કે એ 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ થયો છે, એનું શુદ્ધ નિર્મળ ચારિત્ર છે, એ નિર્ગ્રંથ મુનિ છે, એ નિરાગાર છે, એટલે કોઈ પરિગ્રહ હવે રહ્યો નથી. તો એ શું કરે છે, એ ચારિત્રની સભાનતા કરીને બેસી રહે છે? ના, ચારિત્રની સભાનતા એ મુનિનું કાર્ય નથી. ચારિત્રની સભાનતા તો જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જતો નથી ત્યારે એને વર્તે છે, એ તો શુભભાવ છે, એ તો શુભભાવ છે. પણ એવા શુભભાવને છોડીને એ મુનિ તો પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને એ એનો સાચો પુરુષાર્થ છે. પોતે પોતાના સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરે છે, વધારે સમય રહેવાનો પુરુષાર્થ કરે છે, એ ખૂબ ખૂબ એકાગ્રતાપૂર્વક એમાં ને એમાં ટકી રહેવાનો, સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે, એ જ મુનિનું તો કર્તવ્ય છે. એ બાહ્યમાં નગ્ન દિગંબરપણું અને એ 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર અવસ્થામાં જે ચારિત્ર જે છે, એ બાહ્ય ચારિત્ર એ કંઈ મુનિનો પુરુષાર્થ નથી, એ તો સહજ રીતે એવું હોય જ છે. અને એનું તો અહીંયા જ્ઞાન કરાવ્યું છે કે જે મુનિ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે એની બાહ્ય દશા એવી જ હોય છે, બાહ્ય દશા એવી જ હોય છે. એ વાત કરી છે કે મુનિનો પુરુષાર્થ તો અંતરમાં જવાનો જ હોય છે અને અંતરમાં જ એ વસે છે. એટલે મુનિનું ચારિત્ર એ નિશ્ચય ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક સ્થિરતા, એ એનું ચારિત્ર છે. અહીંયા એની વાત લીધી છે કે એને આનંદનું વેદન પર્યાયમાં છે, મુનિને પણ એમ આનંદનું વેદન પર્યાયમાં છે, ત્યારે એ સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. તો એ સ્થિરતાના પુરુષાર્થમાં એમની દ્રષ્ટિ એ વેદન તરફ જતી નથી, પરંતુ દ્રષ્ટિ તો ધ્રુવ તરફ રહે છે. અહીંયા ગુરુદેવે વાત બહુ સરસ રીતે મૂકી છે કે વ્યક્ત પર્યાયમાં ટકતો નથી, જે વેદન થઈ રહ્યું છે આનંદનું એ વ્યક્ત પર્યાયમાં એ રહેતો નથી, એ વખતે પણ એ તો ધ્રુવ તરફ ઢળીને રહ્યો છે. એટલે આનંદનું વેદન પર્યાયમાં છે પણ તે પર્યાયમાં એ અટકતો નથી, એને અટકવાનું સ્થાન નથી. જો પ્રભુ આ સ્થિરતાના પુરુષાર્થ ની વાત કરી છે કે સ્થિરતાનો પુરુષાર્થ કેવો છે, આપણે સ્વરૂપના સ્પર્શના પુરુષાર્થની વાત કરી છે, ઘણી વાર વાત કરી છે, સમ્યક દર્શનની પ્રાપ્તિની વાત કરી છે, સ્વાનુભૂતિની વાત કરી છે. અહીંયા તો મુનિનો પુરુષાર્થ જે છે એ અંદરમાં ટકી રહેવાનો પુરુષાર્થ છે, તો એમનું પુરુષાર્થ કયા પ્રકારે હોય એ વાત આમાં તો દર્શાવી દીધી છે કે એ આનંદની જે અનુભૂતિ છે એ અનુભૂતિ તરફ પણ લક્ષ્ય નથી, માત્ર ઉદાસીનતા વર્તે છે. ઉદાસ 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 પર્યાયથી લક્ષ્ય છોડીને દ્રવ્ય ભણી લક્ષ્ય કરે છે, દ્રવ્યમાં જ ઢળે છે. અને દ્રવ્ય ભણી લક્ષ્ય કરનાર પર્યાય, એ દ્રવ્ય ભણી લક્ષ્ય કરનારી જે પર્યાય છે, એ પર્યાય પ્રગટ આનંદના વેદનમાં પણ લક્ષ્ય કરતી નથી. બીજી રીતે કહીએ તો એક સમયનું જે આનંદનું વેદન તેમાં પોતે ઉભો રહેતો નથી. આ ગુરુદેવના શબ્દો છે પ્રભુ, બહુ સરસ વાત કરી લીધી છે, ઘણી સૂક્ષ્મતાથી વાત કરી છે, જેટલું સમજાય એટલું સમજવું, ફરીને વાંચવું જરૂરથી સમજાશે, વારંવાર અભ્યાસ કરતા આ સમજાશે. આ અવ્યક્તના 6 બોલ છે એ ખૂબ મહત્વના છે, ગુરુદેવ એનો વારંવાર ઉલ્લેખ પ્રવચનોમાં કરે છે. ઘણી બધી વસ્તુઓ ખૂબ મહત્વની છે, એમાંની આ એક વસ્તુ પણ એવી છે. જેમ અલિંગ્રહણના 20 બોલ છે, એવી રીતે આ 49મી ગાથાની અંદર આ અવ્યક્તના 6 બોલ છે એના વિશે ગુરુદેવ ઘણી વાત કરે છે. તો અહીંયા આ રીતે અવ્યક્તના 6 બોલ અહીંયા પૂરા થાય છે. હવે આગળ આપણે લઈએ સમયસારમાં અહીંયા કહે છે કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણની વાત હવે કરવી છે ને, એટલે એ ચેતના ગુણની વાત કરશે. એ પહેલા આપણે એક બીજી વાત લઈ લઈએ, જે અહીંયા સમરી તરીકે જે લીધી છે એ વાત લઈ લઈએ કે આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે જીવને અલિંગ્રહણ કહેવામાં આવે છે. જો ફરી પાછી આપણે મૂળ ગાથાને જરા વાંચીએ તો સમજાય શું મૂળ ગાથાની અંદર શું કુમકુંદાચાર્ય ભગવાને વાત કરી હતી કે જીવ ચેતના ગુણ, જીવને ચેતના ગુણ કહ્યો અને પછીથી આગળ કહ્યું કે શબ્દ, રસ, રૂપ, ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. એટલે આ નહીં 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 વાત કરવામાં આવી પૂતગળથી જુદું પાડવા માટે, પૂતગળના ગુણોને લીધા અને પછી પૂતગળની પર્યાય એટલે શબ્દને લીધો અને ત્યાર પછીથી સંસ્થાનને લેવામાં આવ્યો એટલે આકારને લેવામાં આવ્યો અને પછી વ્યક્તિવિહીન એટલે વ્યક્તતા પણ નથી કે પર્યાયની વાત લીધી એનાથી પણ એ જુદો છે. એટલે આ બધું જે કહેવામાં આવ્યું એ તો નાસ્તી અપેક્ષાએ વાત કરવામાં આવી. ભગવાન આત્મા આ રૂપે નથી, આ રીતે નથી, તો હવે અસ્થિ અપેક્ષાએ પણ વાત સમજવી પડશે ને પ્રભુ. તો મૂળ ગાથામાં તો એ વાત આપેલી જ છે કે જીવ ચેતના ગુણ, એ વાત આપેલી જ છે, અસ્થિ અપેક્ષાએ વાત એમાં સાથે આપેલી જ છે. જો જૈન દર્શનનું સ્વરૂપ એવું છે, અસ્થિ અને નાસ્તિ બંનેથી સમજાવે અને એમ જો સમજવામાં ના આવે અને એક જ પ્રકારે સમજવામાં આવે તો અનર્થ થઈ જાય. એટલે બંને અપેક્ષાથી સમજવું પડે. અહીંયા એ વાત કરી છે કે વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ, એટલે સંસ્થાન વગેરે આ બધાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી, સ્વસંવેદન એટલે પોતાના આત્માનો અનુભવ, એનું સંવેદન, એના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી એવું એને પ્રત્યક્ષપણું કાયમ છે, હંમેશા છે. એ પ્રત્યક્ષપણું પોતાનું પોતારૂપે ક્યારેય ગયું નથી. એ ગમે તે પર્યાયમાં ગયો હોય તે છતાં પણ એ પોતે પોતાને તો પ્રત્યક્ષ રહ્યો જ છે, ભલે એની એના તરફ દ્રષ્ટિ નથી ગઈ એ વાત જુદી છે. વર્તમાનમાં આપણને એ તરફ દ્રષ્ટિ નથી જતી એટલે એનો અર્થ એમ નથી કે એનું પ્રત્યક્ષપણું જે છે તે મટી ગયું છે, એમ તો છે નહીં. ભગવાન આત્મા તો પ્રત્યક્ષ જ છે, સદા પ્રત્યક્ષ છે, જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનથી એ અનુભવમાં આવે છે એવો છે. એટલે સંવેદન જે છે એ તો એને પોતાનું પોતાને જ છે, એ બીજા દ્વારા તો એ સંવેદનમાં આવતો નથી. એટલે અહીંયા સંવેદનને બળ તરીકે લઈને વાત કરી કે એ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે અને એવો પ્રત્યક્ષ હોવાથી, હજી એક વધારે વાત લીધી છે, નિષેધ જે કરવામાં આવે દરેક વસ્તુનો અને નાસ્તી અપેક્ષાએ વાત કરવામાં આવે એમાં એક હજી વધારે વાત લીધી છે કે અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે, એટલે કે માત્ર અનુમાન દ્વારા જ જણાય એવો નથી, કે અનુમાન દ્વારા તો ખરેખર જણાતો જ નથી, અનુમાન દ્વારા તો નિર્ણય થાય છે. અનુમાન કરવામાં આવે છે એ તો શાસ્ત્રના આધારે, ઉપદેશના આધારે, ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ સાંભળી અને જે નિર્ણયો થાય છે એ બધું અનુમાન ગોચર છે, પણ અનુભવમાં આવે છે એ તો પ્રત્યક્ષ છે, એમાં કોઈ અનુમાન નથી. એટલે અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે એ અનુમાન દ્વારા ખરેખર એ અનુભવમાં આવતો નથી, એટલે એ અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. અને અલિંગ ગ્રહણના શરૂઆતના પહેલા પાંચ બોલમાં આ જ વાત લીધી છે કે એ કોઈ ઇન્દ્રિય દ્વારા પણ અનુભવમાં આવતો નથી, અથવા તો બીજાને પણ એવો ઇન્દ્રિયો દ્વારા એ પ્રત્યક્ષ થતો નથી, અને અનુમાન દ્વારા પણ એનું અનુમાન પણ કરી શકાતું નથી. ત્યાં ઉદાહરણ લેવામાં આવ્યા છે કે જેમ ધુવાળો છે તો અગ્નિ છે એવા અનુમાન કરવામાં આવે છે, એમ અહીંયા અનુમાનની વાત નથી. અનુમાન દ્વારા આત્મા એ અનુભવી શકાય નહીં, અનુમાન દ્વારા તો માત્ર નિર્ણય થઈ શકે, પણ જ્યાં સુધી પ્રત્યક્ષ સ્વાનુભૂતિ નથી, સ્વનો અનુભવ નથી, ત્યાં સુધી બધું વ્યર્થ છે. એક વખત એવો અનુભવ થાય છે પછી જે શ્રદ્ધા થઈ છે તે સમ્યક શ્રદ્ધા છે અને એ જીવને પછી પડવાનું થતું નથી. એટલે કે સંકિત થયા પછીથી એને પડવાનું થતું નથી અને સંકિતમાં પ્રત્યક્ષ અનુભવ છે એટલે કોઈ અનુમાનની વાત નથી, અપ્રત્યક્ષપણાની વાત નથી. અહીંયા તો કહે છે કે અનુમાન ગોચર માત્રપણાનો અભાવ છે અને એવું અનુમાન દ્વારા આત્માનું ગ્રહણ થવું નથી એવું અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે, એવું અલિંગ ગ્રહણ કહેવામાં આવ્યું છે. હવે આ સંબંધી જે ગુરુદેવ વાત કરી છે એને પણ આપણે લઈ લઈએ સાથેને સાથે, કેમ કે વિષય ઘણો લાંબો છે એટલે પછી ભૂલાઈ જશે, પછી ચેતના ગુણની વાત આપણે પછીથી લઈએ. તો ગુરુદેવે આ માટે અનુમાન માટેની જે વાત કરી છે એને પણ આપણે સાથે લઈએ કે કહે છે કે ભગવાન આત્મામાં જેમ રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ અને સંસ્થાનનો અભાવ છે તેમ વ્યક્ત પર્યાયનો પણ અભાવ છે. આવો હોવા છતાં વર્તમાન પર્યાયમાં સ્વ નામ પોતાના પ્રત્યક્ષ વેદનના બળથી, સ્વના બળથી એટલે કે પ્રત્યક્ષ વેદનના બળથી, સ્વ સંવેદનના બળથી આત્મા સદા પ્રત્યક્ષ છે. પોતે તો સદા પ્રગટ અને પ્રત્યક્ષ જ છે, પોતે સદા પ્રત્યક્ષ જ છે, દ્રષ્ટિ એના તરફ નથી જતી એટલે એને દેખાતો નથી. દલાસમાં થોડા સમય પહેલાની વાત છે, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી, હા પર્યુષણ પહેલાની વાત છે એટલે આપણે દસ લક્ષણી પર્યુષણ અને શ્વેતાંબર પર્યુષણ એ પહેલાની વાત છે. એ વખતે એક જગ્યાએ અમારે મળવાનું થયું, ત્યાં કુમારપાળભાઈ પણ હતા અને હું પણ હતો. કુમારપાળભાઈ એલેમાં શ્વેતાંબર પર્યુષણ માટે જવાના હતા અને હું દિગંબર પર્યુષણ માટે જવાનો હતો અને જેમને ત્યાં અમે જવાના હતા એ અમારા સંબંધી, એમને ત્યાં જવાનું થયું. ત્યાં એક ભાઈ મળ્યા એટલે એ વખતે એવું બન્યું કે સ્વાધ્યાયનો સમય થતો હતો એટલે મેં પહેલાથી વાત કરી રાખી હતી હોસ્ટને કે ભાઈ તમારે ત્યાં ઇન્ટરનેટની સગવડ છે તો પછી મને ત્યાં સ્વાધ્યાયનો એની અનુકૂળતા રહે તો એ સમયે હું સ્વાધ્યાયમાંથી ચૂકું નહીં. તો ત્યાં પછી એ દિવસે મને લાગે છે કે રવિવાર હતો એટલે તત્વધારાનો સ્વાધ્યાય હતો અને તત્વધારાનો સ્વાધ્યાય મેં ત્યાંથી કરાવ્યો એટલે એકબીજા રૂમમાં બેસીને ત્યાંથી કરાવ્યો. હવે એમાં એક જૈન ભાઈ હતા, એમને કુતૂહલ થયું એટલે એ પાછળથી આવ્યા અને જરાક ઉભા રહ્યા છે અને ત્યાર પછીથી કંઈક વાતો થઈ. હવે ત્યારે થોડીક વાત થઈ, હોસ્ટ સાથે પણ વાત થઈ. પછી એ ભાઈએ મને એમ કહ્યું કે રમેશભાઈ તમે આ બધું કહો છો બધું બરાબર છે પણ આ હૃદય ધબકે છે, આ હૃદય ધબકે છે આ શરીરની અંદર બરાબર છે, તો આ જીવન છે અને પછી એ હૃદય ધબકતું બંધ થઈ જાય એટલે બધું પતી જાય છે, એમાં આત્મા ક્યાં આવ્યો મને બતાવો. હા હૃદય ચાલે છે, આ શ્વાસ ચાલે છે એટલે જીવન છે અને પછી એ બંધ થઈ જાય છે તો પછી એમાં આત્મા ક્યાં આવ્યો. હવે સમય બહુ ઓછો હતો, બધા ઉઠતા હતા અને જવાની તૈયારી હતી, એટલી વાતમાં મારે શું એમને સમજાવું, મેં કહ્યું અભ્યાસ કરો બધું સમજાઈ જશે. અને પછી એક સવાલ છતાંય મેં પૂછ્યો, મેં કીધું તમે જૈન છો એટલે એમણે મને કહ્યું કે હા હું જૈન છું, હું રોજ પૂજા કરું છું, હું નિયમિત પૂજા કરવા જાઉં છું પણ આ આત્માની વાત તમે કહી એમાં કઈ બેસતું નથી. આવી પૂજા કરવાવાળા તપશ્ચર્યા કરવાવાળા એ બધાને કેટલાય લોકોને હજી આત્માના અસ્તિત્વ સંબંધી જ શંકા પડે છે. જેને આત્માના અસ્તિત્વ સંબંધીની શંકા હોય એને પછી એ સ્વરૂપમાં જવાની તો વાત ક્યાં રહી. અને જેમને આત્માના અસ્તિત્વની શંકા નથી પણ એને હજી એમ શંકા થાય છે કે ભગવાનને છોડીને આત્મામાં જવાની વાત છે અને આત્મા ભગવાનની પૂજા ભક્તિ કરીએ વિનય કરીએ એ ધર્મ કહેવાય કે પછી આ આત્માનું મહાત્મ લાવવું એ ધર્મ કહેવાય. એ વાત તો લગભગ એમ સમજો કે 90% માણસોને બેસતી નથી. એટલે સભામાં જાહેર સભામાં એમ કહીએ કે તીર્થંકર ભગવાનનું લક્ષ છોડી અને તું તારા સ્વરૂપમાં જા તો મને લાગે છે કે 90% માણસો ઉભા થઈને ચાલ્યા જાય એવું છે અત્યારે વર્તમાનમાં. આવો જૈન ધર્મ ચાલી રહ્યો છે. તીર્થંકર ભગવાને શું કર્યું એનું તો કોઈને લક્ષ કરવું જ નથી. તીર્થંકર ભગવાન તીર્થંકર કઈ રીતે થયા, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને થયા છે એ તો કરવું નથી અને બાપજી બાપજી કર્યા કરવું છે. હું હંમેશા એક ઉદાહરણ આપું છું કે ભાઈ ટીચર પાસે જઈએ અને ટીચરને સલામ માર્યા કરીએ તો ટીચર કંઈ આપણને માર્ક આપી દે કે આપણને જ્ઞાન થઈ જાય એમ બને નહીં. પણ ટીચર જે ભણાવે એ ભણીએ અને એ પ્રમાણે કરીએ તો આપણને જ્ઞાન થાય. ટીચરે અકળાઈ જાય પછી કે ભાઈ હવે સલામો મારવાનું બંધ કર અને તું ભણવા બેસ એમ કહી દે આ તો સારું છે કે ભગવાન આપણને એમ કહેતા નથી, નહીતર કંટાળી જાય કે તું રોજ મને ચાંદલા કરવાનું છોડ ને ભણવા બેસ, હવે મેં જે કર્યું એ તું કર, અંદરમાં જા, હું અંદરમાં ગયો તું પણ અંદરમાં જા. પ્રભુ આવો ધર્મ છે એને છોડી અને લોકો ચીલા ચાલુ બનાવી દીધો છે, માત્ર એને એક જેને કહીએ કે એક ક્રિયા કરવાની એટલે કરી નાખી, એમ કરી નાખી. એટલે પેલા ભાઈએ પણ મને કહ્યું કે ના હું રોજ પૂજા કરવા જઉં છું, અને આત્મા સંબંધી આવીએ જે એમની વાત છે કે આત્મા ક્યાં છે, આ હૃદય ધબકે છે ને આ શ્વાસ ચાલે છે, એટલે બસ બરાબર છે, બીજું એમાં ક્યાં આત્મા આવ્યો. આ વાત અહીંયા એટલા માટે યાદ આવી કે અહીંયા આ વાત લીધી છે ને ગુરુદેવે, એટલે વાત આવી. સ્વસંવેદનના બળથી વાત કરી એટલે યાદ આવ્યું કે સ્વસંવેદનનું બળ કેટલું મોટું છે. પોતાના સ્વરૂપમાં જાય અને એમાં એનો અનુભવ થતા જે વાત છે એ તો ભવને ભવનો અંત કરાવનારી વાત છે, એના ભવના ભ્રમણ એને તો મટી જાય છે એવી વાત છે. સ્વસંવેદન અદભુત વસ્તુ છે, સ્વાનુભૂતિ દર્શન અદભુત વસ્તુ છે. કૃપાળુ દેવે પણ ઘણું કહ્યું છે, બધા જ મહાપુરુષોએ એના વિશે કહ્યું છે, સમ્યક દર્શન તું પ્રગટ કરે. આમ ને આમ સમજ્યા વિનાનું ચારિત્ર લઈને તું બેસી જાય છે, ચારિત્ર નથી તારો, શુભ ભાવ છે. જે કરવાનું છે એ તો તારે સમ્યક શ્રદ્ધા કરવી છે, અને સમ્યક શ્રદ્ધા સમ્યક દર્શન વિના હોય નહીં. આત્માનું અવલોકન અનુભવ પ્રતિભાસ થયા વિના એવી શ્રદ્ધા થતી નથી. એટલે એવા સ્વસંવેદનના બળની અહીંયા વાત લીધી છે એટલે આ વાત યાદ આવી. અહીંયા કહે છે ગુરુદેવ કે સ્વસંવેદનના બળથી આત્મા સદા પ્રત્યક્ષ છે, સદા પ્રત્યક્ષ છે. ભાઈ તારી દ્રષ્ટિ નથી જતી એટલે તને નથી દેખાતો, એટલે એમ નહીં માન કે આત્મા નથી, એમ નહીં માન. આ સમયે સમયે તું જે જાણે છે ને એ જાણવા વાળો કોણ છે એમ પ્રશ્ન કર ને, એટલે તરત આત્મા પકડાઈ જશે કે આ આત્મા છે. અરે અંધારામાં આંખ બંધ કરે છે ને તને જે દેખાય છે એનું ખબર પડે છે, તો એ ખબર કોને પડી? એ ખબર પાડનારો આત્મા છે. આપણે એક ઉદાહરણ પણ લીધું છે ગુરુદેવનું, કે ગુરુદેવને રાત્રિ ચર્ચામાં એક બાળકે પૂછ્યું કે ગુરુદેવ તમે કહો છો કે આ તું આત્માને જુઓ આત્માને જુઓ, પણ ક્યાં જુઓ? આ આંખ ખુલ્લી છે ત્યારે તો આ બધી વસ્તુઓ દેખાય છે, જગતના પદાર્થો દેખાય છે, અને આંખ બંધ કરીએ છીએ તો અંધારું દેખાય છે. હવે આ પ્રશ્ન તો ઘણા વડીલોને મોટાઓને હશે, પણ એટલી સરળતા નહીં એટલે હિંમત કરીને પૂછે નહીં ગુરુદેવને, કેમ કે પોતે પાછા એમાં એમ દેખાય ને કે અજ્ઞાની દેખાય ને, એટલે કોઈ પૂછે નહીં. તો પ્રશ્ન તો બધાને જ. પેલા બાળકે પૂછ્યું ને ગુરુદેવે જવાબ આપ્યો કે અંધારું છે જાણ્યું કોને? એ અંધારું છે એ જાણવા વાળો એ આત્મા છે. એમ પ્રભુ અહીંયા પણ એ વાત છે કે એ સ્વસંવેદનના બળથી આત્મા સદા પ્રત્યક્ષ છે. એટલે આત્મા તો છે એવો ને એવો, જીવતો જાગતો ઉભો છે ને, બેનશ્રીબેને પણ કહ્યું છે ને, હા જાગતો ઉભો છે ને, સદા ઉભો છે ને. અને એ આત્મા વિશે એની શંકા આ જીવ કરે, કૃપાળુદેવે પણ કહ્યું છે કે શંકા કરનારો, એ શંકા કરનારો જેની શંકા કરે છે, શંકા કરનારો એ જ પોતે આત્મા છે, કહ્યું છે. એટલે પોતે તો સદા પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. પ્રવચન સારમાં 172મી ગાથા એની અંદર 20 બોલ અલિંગ્રહણના છે, અને એમાં અલિંગ્રહણના 6 બોલમાં કીધું છે કે ભગવાન આત્મા સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે, સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ છે. અહીંયા પ્રત્યક્ષ પ્રણાની આપણે થોડી વાત કરી રહ્યા છીએ, કેમ કે જે અનુમાન ગોચર છે ને એવો નથી, અનુમાન ગોચરનો અભાવ એના ઉપરથી આપણે આ વિસ્તાર કરી રહ્યા છીએ, એનો વિસ્તાર ચાલે છે. પ્રત્યક્ષપણું અને અનુમાન દ્વારા જણાય એ વાત નથી, એ બે વાતને આપણે સિદ્ધ કરવી છે, એટલે એ વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન નહીં ત્યાં ત્યાં આત્મા નહીં, એવું જે કહેવામાં આવે એ અનુમાન છે, એ અનુમાન જ્ઞાન છે, અને એ ભેદરૂપે છે. જ્યાં ભેદ પડ્યો ત્યાં વ્યવહાર થયો, ભેદ થયો એટલે વ્યવહાર થયો. રાગ કે વ્યવહાર જ્ઞાનની જેમાં અપેક્ષા પણ નથી, રાગની પણ અપેક્ષા નથી, સુભાવની પણ અપેક્ષા નથી, પરની કોઈ અપેક્ષા નથી, વ્યવહારની કોઈ અપેક્ષા નથી, એવો ભગવાન આત્મા સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ પોતે પોતાને જણાય એવો છે. એને કોઈ અનુમાન દ્વારા જાણવાની જરૂર નથી, અનુમાન દ્વારા એ જણાતો નથી, માટે એને અનુમાન ગોચરપણાનો અભાવ છે, એમ અહીંયા શબ્દ લેવામાં આવ્યા છે. આ વાત ઘણી જગ્યાએ વાત આવી છે, એટલે ગુરુદેવે તો ઘણી જગ્યાએથી એના ઉદાહરણ લઈને વાત કરી છે. જો એક આગળ બીજી પણ વાત ગુરુદેવે લીધી છે જે આપણે કરી ગયા છીએ, સમયસર કળશ ટીકાના કળશ આઠમાં ઉન્નયમાન. ઉન્નયમાન એટલે કે ચેતલા ચેતના લક્ષણથી લક્ષિત થાય છે, એટલે કે અનુમાન ગોચર પણ છે એમ ત્યાં જે લેવામાં આવ્યું છે આઠમામાં ઉન્નયમાન. પણ એ તો એ વિકલ્પ એટલે ભેદ પણ એ કાઢી નાખ્યો છે. અહીંયા એ જે છે તે ત્યાં જે વિકલ્પ બતાવવામાં આવ્યો છે એ ભેદને પણ અહીંયા તો કાઢી નાખ્યો છે. અને એમ અહીંયા કહ્યું છે કે એ કોઈ લક્ષણથી જણાય એમ નથી, અનુભવ દ્વારા જ જણાય છે એ વાત કરવામાં આવી છે. એટલે અહીંયા એનું સમાધાન આપ્યું છે, કળશ આઠમાં જે લીધું છે ને ઉન્નયમાનનું એનું સમાધાન. અનુભવ જ્યાં સુધી નથી થયો એની પૂર્વે એની પહેલા વાત જરાક જુદી હોય છે. શું જુદી હોય છે? કે એને અનુમાન દ્વારા દ્રઢતા કરવાનું થાય. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી એ અનુમાન દ્વારા દ્રઢતા કરે છે. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી એ તીર્થંકર ભગવાનના સ્વરૂપને જુએ છે. મનન મંથન ચિંતવન એ સંબંધીનું એટલે કે એમની અવસ્થાનું કરે છે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું આવું સ્વરૂપ એમ કરી અને એને એને અનુમાન થાય છે કે મારું પણ એવું સ્વરૂપ છે, મારું પણ એવું સ્વરૂપ છે, જીવનું એવું સ્વરૂપ છે કે પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકે. એટલે પ્રત્યક્ષપણું જેવું તીર્થંકર ભગવાનને છે, પોતે પ્રત્યક્ષ બધાને જાણે છે, સર્વજ્ઞ થયા છે, તો એવું અન્ય જીવનું પણ પ્રત્યક્ષપણું ને સર્વજ્ઞપણું હોય એમ અનુમાન જે કરવામાં આવે એ અનુમાન એ દ્રઢતા માટે કરવામાં આવે છે, એ સ્વરૂપની દ્રઢતા માટે કરવામાં આવે છે. પણ એ અનુમાન દ્વારા એ અનુભવ કરતો નથી. એટલે એ અનુમાન દ્વારા અનુભવ નથી કરતો એટલા માટે એમ કહ્યું કે અનુમાન ગોચર નથી, અનુમાન ગોચરપણાનો અભાવ છે. એ આઠમા કળશની અંદર જે અનુમાનની વાત લીધી હતી એની સ્પષ્ટતા કરતા અહીંયા કહ્યું કે અહીંયા તો એ ભેદ કાઢી નાખ્યો છે. અને એ આઠમા કળશમાં એમાં બીજો પક્ષ રજૂ કરતા પણ પાછું કહ્યું છે કે ઉદ્યોતમાન છે એટલે પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. એ વાત ત્યાં આઠમા કળશમાં લેવામાં આવી છે કે પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. અને એ વાતને અહીંયા લીધી છે કે પ્રત્યક્ષ જ્ઞાનમાં અનુભવાય છે. જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન એમ અનુમાન નહીં. ફરીથી, જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન એમ વિકલ્પ રૂપે અનુમાન નહીં, પણ એ જ્ઞાનને જ્ઞાનમાં અનુભવ, જ્ઞાનને જ્ઞાનમાં અનુભવવું એવું પ્રત્યક્ષ પણ. જ્ઞાન એટલે આત્મા એ વાત તો ઘણી વાર આપણે લીધી છે, પ્રવચન સારના સ્વાધ્યાયમાં પણ આપણે લીધી છે. જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન. પણ આ તો વિકલ્પ થયો, આ તો દ્રઢતા કરવાની વાત થઈ એમ નહીં. પણ એવું જયારે જ્ઞાન થાય છે ત્યારે એને જ્ઞાનનો જ અનુભવ થાય છે એમ. એ જ્ઞાન રૂપે છે, મુખ્ય ગુણ છે ને આત્મા, ચેતન, ચેતના, ચેતનાનો અનુભવ. એ ચેતનાનો અનુભવ એને જ્ઞાનમાં થાય છે એટલે અનુભવની વાત ત્યાં લેવાની છે. એટલે અહીંયા જે કહ્યું છે ને કે ઉદ્યોતમાનમ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર, એટલે જ્ઞાન ગોચર પ્રત્યક્ષપણું છે, એમાં જ્ઞાનમાં એને અનુભવાય છે એવો જ્ઞાન ગોચર છે. અનુમાનની વિકલ્પની વાત નથી. આ જ્ઞાન તે આત્મા એવો અનુમાનનો વિકલ્પ ઉઠે એ વાત નથી. વિકલ્પમાં જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી એ જ્ઞાનમાં જ્ઞાન રૂપે પરિણમી જતો નથી. જ્યારે એને સમ્યક દર્શન થાય છે, અનુભૂતિ થાય છે, સ્વને અનુભવે છે, ત્યારે એમાં બે પણ રહેતું નથી, દ્વેત કોઈ નથી, અદ્વેતપણે પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. એ વખતે કોઈ વિકલ્પ રહેતો નથી, વિકલ્પ બહાર રહી ગયા, વિકલ્પ બહાર રહી ગયા. બેનશ્રીબેને કહ્યું છે ને, શું કહ્યું છે કે ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય પણ પછી અંદર વાહન છોડીને જવાય, એવી રીતે બધા જ વિકલ્પો બહાર રહી જાય છે. હું શુદ્ધ છું, હું ત્રિકાળ છું, જ્ઞાયક છું, એવો વિકલ્પ પણ રહેતો નથી. ભગવાન આત્મા જ્ઞાન ગોચર છે, જ્ઞાનમાં હું એને અનુભવીશ એ વાત પણ રહેતી નથી, કોઈ વિકલ્પ નથી. એટલે આ જ્ઞાન તે આત્મા એવો અનુમાનનો વિકલ્પ પણ રહેતો નથી, પણ શુદ્ધ વસ્તુ માત્રનો અનુભવ એવું સ્વસંવેદનનું બળ છે. અને એવા સ્વસંવેદનના બળથી ભગવાન આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. અહીંયા બીજી વાત પણ લીધી છે, પ્રકાશ નામની શક્તિની વાત લીધી છે, આપણે એનો વિસ્તાર હજી પ્રકાશ નામની શક્તિ સમજ્યા નથી એટલે વધારે વિસ્તાર નહીં કરીએ, પણ ગુરુદેવે એના એ પ્રકાશ નામની શક્તિ દ્વારા જે સમજાવવું છે અહીંયા એ લીધું છે એટલે આપણે સાથે લઈએ છીએ કે 47 શક્તિની અંદર એક પ્રકાશ નામની શક્તિ છે. જો અનંત શક્તિ છે, 47 ના તો વર્ણન કરવામાં આવ્યા છે, કેમ કે સંજ્ઞા બધાને હોય નહીં, શક્તિ કહો કે ગુણ કહો, સંજ્ઞા બધા ગુણની હોય નહીં. અનંત ગુણ કયા? અને કોઈ તમને એમ કે અનંત ગુણ છે તો બોલીને બતાવો, કોઈ એમ કે તમને કે બોલીને બતાવજો અનંત ગુણ, અનંત ગુણ ક્યારના બોલો છો તો શું છે? પ્રભુ અનંત ગુણના નામ હોય નહીં, સંજ્ઞા હોય નહીં. શબ્દ જે છે એને સીમા છે, ભાષાને સીમા છે, એટલે બધું શબ્દમાં આવી શકતું નથી. જે વસ્તુ અનુભવમાં આવે એને માટે શબ્દો હોતા નથી. અરે વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ કે સ્વાદની વાત કરતા હોય તો કેટલાય પ્રકારના સ્વાદનો અનુભવ કરીએ છીએ, પણ એના ક્યાં નામ આપણને આવડે છે? આપણે ગળ્યો સ્વાદ કહીએ છીએ, હવે ચીકુનો સ્વાદ તો કે ગળ્યો, બરફીનો સ્વાદ તો ગળ્યો, ગુલાબજાંબુનો સ્વાદ ગળ્યો, બરાબર છે? તો આ બધા સ્વાદ જે છે એને ગળ્યા કહી દઈએ, પણ બધાના સ્વાદ તો જુદા છે, એના નામ ક્યાં છે? એના નામ છે ગોળનો સ્વાદ એ ગળ્યો, ખાંડનો સ્વાદ એ ગળ્યો. બધું મોઢામાં નાખતા દરેકે દરેક વસ્તુ આપણે સ્પષ્ટ કહીએ છીએ કે આ ખાંડ છે, આ ગોળ છે, આ ગુલાબજાંબુ છે, બરાબર છે ને? કહી શકીએ છીએ, એટલે જુદું તો છે ને, સ્પષ્ટ જુદું થાય છે, છતાં એના નામ નથી. સંજ્ઞા ન હોય એથી કંઈ, એથી અનુભવમાં ના આવે એમ થોડું છે, અનુભવમાં તો આવે છે ને. એટલે અનંત ગુણ છે ને એના કંઈ અનંત નામ ન હોય. શક્તિની વાત કરીએ કે ગુણની વાત કરીએ એટલે એવી અનંત શક્તિ છે. 47 તો અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે, એમાં એ 47 શક્તિમાં એક પ્રકાશ નામની શક્તિ કઈ છે? એ આ શક્તિના કારણે પોતે, એટલે ભગવાન આત્મા પ્રકાશ નામની શક્તિને કારણે પોતે પોતાથી સીધો જણાય એવો જ એનો સ્વભાવ છે. આત્મા પોતાને પોતાથી સીધો જણાય એવો એનો સ્વભાવ છે, એ પ્રકાશ શક્તિને કારણે, એ એની પ્રકાશ શક્તિને કારણે. પ્રકાશકપણું, એનું પ્રકાશકપણું એટલે પ્રકાશમાં એ આવી શકે, કોઈ પણ વસ્તુ પ્રસિદ્ધિમાં આવી શકે, પ્રસિદ્ધિ કહો કે પ્રકાશમાં આવો, એ પ્રકાશમાં આવે ત્યારે આપણને જણાય વસ્તુ. એટલે આત્મા છે તે પોતે પ્રકાશમાં આવી શકે એવો છે, અને એ પ્રકાશમાં કોને આવે? પોતાને જ આવે એવું પ્રકાશકપણું, એવી એ શક્તિ છે. એવી શક્તિને કારણે એ પોતે પોતાને પ્રકાશમાં આવે, બરાબર છે? તો એનો એવો સ્વભાવ છે. એ શક્તિની વાત લઈને અહીંયા કહે છે કે સ્વયં પ્રકાશમાન, એટલે સ્પષ્ટ વિશદ સ્પષ્ટ એવો સ્વસંવેદનમય સ્વ અનુભવમય પ્રકાશ શક્તિ, એવું ત્યાં એ વર્ણન લીધું છે. સ્વયં પ્રકાશમાન પોતે પોતાને પ્રકાશનારો અને એવું અનુભવનારો, એટલે અહીં જે સ્વસંવેદન પ્રત્યક્ષ લીધું છે એ પ્રકાશ શક્તિની અપેક્ષાએ લીધું છે. જેવી પ્રકાશ શક્તિ પડે છે, પડેલી છે અંદરમાં, એટલા માટે એ પોતે પોતાને પ્રકાશમાં આવે, અનુભવમાં આવે એવો છે. જો બધી વસ્તુના કારણ સમજાવી દીધા છે, કોઈ વસ્તુની અસ્પષ્ટતા રાખી નથી ગુરુદેવે, કે પોતે પોતાને અનુભવમાં આવે એનું કારણ શું, એનામાં એવો કોઈ ગુણ છે? તો કે હા, એવો ગુણ છે, એ પ્રકાશ નામનો એવો એનો ગુણ છે, એટલે એ પોતે એવો પ્રકાશિત થાય છે, પ્રસિદ્ધ થાય છે, પોતાને અનુભવમાં આવે છે. એટલે આત્મા સીધો પર્યાયમાં સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થવાના જ સ્વભાવ વાળો છે. આનંદના વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષ કયો છે? અતિન્દ્રિય આનંદને આત્મા, અતિન્દ્રિય આનંદને આત્મા સીધો વેદે છે, અને આનંદનું વેદન છે તે પ્રત્યક્ષ છે, અને એનું જોર આપીને પ્રત્યક્ષ કયું છે. આંધળો માણસ હોય, આંધળો માણસ એના મોઢામાં સાકર મૂકીએ તો એને સ્વાદ આવે, અને દેખતો માણસ હોય એના મોઢામાં સાકર મૂકીએ તો એને સ્વાદ આવે, એમાં કઈ ફેર હશે? એમાં કઈ ફેર હોય? બંનેને સરખી જ એક જ પ્રકારની મીઠાશ આવે અને એક જ પ્રકારનો અનુભવ થાય. અરે જે માણસ સાકર શબ્દને જાણતો નથી, અથવા તો સાકર પણ પહેલી વાર જોઈ છે અથવા જોઈ નથી, એને પણ સાકરનો સ્વાદ તો એવો જ આવે કે જુદો આવે? એ સાકરને સાકર ન કહેતો હોય, સક્કર કહેતો હોય, અથવા તો કંઈક બીજું કહેતો હોય, એનું ખોટું નામ બોલતો હોય તો પણ શું, એનો અનુભવ જે થાય એ તો કેવો થાય? એવો જ થાય ને. એને સક્કર કે સુગર કે ગમે તે શબ્દ કે, શબ્દ સાથે શું છે? એ તો વાચક છે, અને વાચક શબ્દ વિના પણ એ મીઠો ગાંગડો જે રીતે જેવો સ્વાદમાં અનુભવાય છે એવો જ અનુભવાય છે. એવો અનુભવ પ્રત્યક્ષ છે અને એ પ્રત્યક્ષ અનુભવ સમ્યક દર્શનમાં જે છે એવો જ અનુભવ કેવળીને પણ છે. જો જ્ઞાનની અપેક્ષાની વાત નથી, જ્ઞાનની તારતમ્યતાની વાત નથી પ્રભુ, જ્ઞાનની તારતમ્યતા કેવળી ભગવાનને તો પૂર્ણપણે છે. અહીંયા સમ્યક દર્શનમાં એ જ્ઞાનની પ્રત્યક્ષ પૂર્ણતા નથી, પરોક્ષપણે જ્ઞાન છે. જ્યારે કેવળી ભગવાનને એ પૂર્ણપણે છે. પણ અનુભવ જે અનુભવાય છે એ શું છે? એ તો પ્રત્યક્ષપણે અનુભવાય છે ને, એવો જ અનુભવ થાય ને. એટલે સાકરના ઉદાહરણ દ્વારા ગુરુદેવે એ વાત પણ સરસ રીતે સમજાવી છે કે આત્માના આનંદના સ્વાદમાં, આત્માના આનંદના સ્વાદમાં એ શ્રુત જ્ઞાની અને કેવળ જ્ઞાની બંનેને લઈએ તો કાંઈ ફરક નથી. જેને સંવેદન થાય છે એ બંનેને સરખું જ સંવેદન થાય છે. કેવળ જ્ઞાનીને પોતાના અસંખ્યાત પ્રદેશથી અનંત ગુણનો પિંડ આત્મા અને તેના આકાર આદિ સાક્ષાત પ્રત્યક્ષ દેખાય છે. જ્ઞાન એ જ્ઞાનની અપેક્ષા છે, કેવળ જ્ઞાન. એવી રીતે એ શ્રુત જ્ઞાનીને પ્રત્યક્ષ એ જ્ઞાન નથી, પણ વેદનની અપેક્ષાએ એ પ્રત્યક્ષનું જો રહ્યા કહ્યું છે, એવું પ્રત્યક્ષપણું છે, એવું પ્રત્યક્ષપણું છે. તમને થશે કે આ પ્રત્યક્ષપણા સંબંધી રમેશભાઈ આટલી બધી કેમ લાંબી લાંબી વાત કરે છે? પ્રભુ, આ વાત જ મહત્વની છે. જો આ વાત બેસી જાય, પ્રત્યક્ષ અનુભવ થાય છે એ વાતનો સ્વીકાર થાય તો જ એવો પુરુષાર્થ ઉપડશે. નહીતર પછી ગિરીશભાઈએ કહ્યું એમ, આત્મા ક્યાં? બુકમાં. ગિરીશભાઈ, આત્મા બુકમાં. એટલે જેવો સ્વાધ્યાય પૂરો થાય, બુક બંધ થાય, એટલે બધું ચાલી જાય. અહીંયા સ્વસંવેદનની વાત આપણે એટલા માટે વધારે વિસ્તારીને કરીએ છીએ. ગુરુદેવે તો ઘણી બધી વાત કરી છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની પણ વાત કરી છે, ઘણો વિસ્તાર કર્યો છે. પ્રવચન રત્નાકરમાંથી બધાને વાંચી જવા માટે ખાસ મારો આગ્રહ છે. પણ પ્રભુ, એવો અનુભવ થાય છે. અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે રીતે કહ્યું છે એમાં કેટલાક લોકો ઊંધું સમજે છે, અને પંડિત પણ એવા મોટા પંડિતે પણ ત્યાં દરાસમાં પણ એવી ભૂલ કરી હતી. અને એના સંબંધી એક સ્વાધ્યાયની અંદર નવીનભાઈ અને સુશીલાબેન વગેરે આવ્યા ત્યારે અમે બહુ સ્પષ્ટતા કરી હતી કે ના, પ્રત્યક્ષપણું છે છે અને છે. અને આજે આ પ્રત્યક્ષપણાની વાત આવે છે તો નવીનભાઈ તમને યાદ કરાવું કે આ પ્રત્યક્ષપણાની વાત હું કહેવા માંગતો હતો. એ મોક્ષ માર્ગ પ્રકાશકની જે ચાર લીટી આપી છે એમાં એ પ્રત્યક્ષપણાની વાત કરી છે કે છે છે ને છે, એવો પ્રત્યક્ષ અનુભવ છે. એ કંઈ એમ વાત નથી કે એ ખાલી આકાશના ફૂલ જેવી વાત નથી, માત્ર કહી દેવામાં આવ્યું છે એવો અનુભવ છે એમ નહીં. અનુભવ છે છે ને છે, વર્તમાનમાં પણ એવો સમ્યક દ્રષ્ટિને અનુભવ થાય છે, થાય છે ને થાય છે, એમાં કોઈ બીજી વાત છે જ નહીં. એ પંડિતે ગમે તેવા અર્થ કર્યા હોય, ભલે તે હોય, પણ એમ નથી. એમાં ટોડરમલજીએ તો સ્પષ્ટ કર્યું છે કે પ્રત્યક્ષ છે તે અનુભવ છે, પ્રત્યક્ષ છે તે અનુભવ છે, અને અનુભવમાં એ આવે છે એ વાત એમણે લીધી જ છે. પણ એને જુદી રીતે કોઈકે નિરૂપણ કર્યું એટલે એ વાત યાદ આવી. તો એ પ્રત્યક્ષપણાની વાતનો નિર્ધાર થાય તો પ્રત્યક્ષપણાનો પુરુષાર્થ ઉપડે. અને આપણે વર્તમાનમાં એ જ કરવાનું છે. આપણે વર્તમાનમાં જે કરવાનું છે તે શું છે? જે કરી શકીએ એવું છે. શું છે? પોતાનું સ્વરૂપ છે અને એ અનુભવાય એવું છે, એમ પણ અહીંયા કહી દીધું. શક્તિ અપેક્ષાએ પણ વાત કરી દીધી, પ્રકાશ નામની શક્તિની અપેક્ષાએ. અને પોતે એનો અનુભવનારો છે, એના તરફ એનું લક્ષ ગયું નથી, દ્રષ્ટિ નથી કરી, એનો પુરુષાર્થ એને પ્રગટ્યો નથી, માટે એ અનુભવતો નથી. એ પુરુષાર્થ કરે તો જરૂરથી એ અનુભવમાં આવે એવું જ છે. એટલે જ્ઞાનની અપેક્ષાની વાત નથી, અહીંયા અનુભવની અપેક્ષાની વાત કરી છે. એવું એ પ્રત્યક્ષપણું છે, અને એવા પ્રત્યક્ષપણાનો આપણે અનુભવ કરીએ તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને હવે આગળ ચેતનાની વાત કરી છે એ લઈશું, ચેતના ગુણની વાત, અને એના પછીથી પછી આવતી વખતે કળશ લઈશું. તો આ ગાથાનો આપણે ઘણો વિસ્તાર કર્યો છે, અને ગાથા સંબંધી બધાને ખાસ વિનંતી કે ખૂબ ખૂબ અભ્યાસ કરો. આ 49મી ગાથા ઉપરના ગુરુદેવના પ્રવચન પ્રવચન રત્નાકરમાંથી અચૂક વાંચવા, અને બની શકે શું બનવું જ જોઈએ, 18મી વખતમાં અથવા તો 19મી વખતના ગુરુદેવના પ્રવચનને પણ સાંભળવા. પ્રવચન રત્નાકરમાં 18મી વખતના પ્રવચન જે છે એનો સાર આખો આપેલો છે. બધું જ શબ્દશ છે, માત્ર જે ઉદ્ગારો છે એ કાઢી નાખવામાં આવે છે, બાકી બીજું બધું શબ્દશ છે. અને 19મી વખતના પ્રવચન જે છે તે સમયસાર સિદ્ધિમાં છે. એમાંથી વાંચવા કરતા, સમયસાર સિદ્ધિને વાંચવા કરતા, એ સમયસાર સિદ્ધિ વાંચો ત્યારે સાથે ગુરુદેવનું પ્રવચન સાંભળવું એવી રીતે કરો, અથવા તો પ્રવચન રત્નાકર ભાગ ત્રીજામાંથી એ વાંચી જવું એ રીતે કરો. આપણે વિસ્તાર જે કર્યો છે એનો પણ ફરીથી જરૂર લાગે તો એનો રિવિઝન માટે ઉપયોગ કરવો. તત્વધારા.com પર આ બધા રેકોર્ડિંગ મુકાઈ ગયા છે અને મુકાતા રહે છે, એ પણ ઉપયોગી થશે. પણ આવી અગત્યની ગાથા જે છે એને માટે ખૂબ સમય પાળવવાની જરૂર છે. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
દિન રાત રહે તદ ધ્યાન.